લોગ પ્રેમ, બસ પ્રેમમાં એટલા બધા ડૂબેલા છે, સમસ્ત પ્રજા. થોડોક કહીએ કે વિવેક અને સંયમ ચૂક્યા છે, અને પ્રેમની આગળ કોઈ મર્યાદાઓ હોતી નથી. પ્રેમને નેમ કદી હોતા નથી રે, પુનિત મહારાજ કહે છે. પ્રેમને દોરે બંધાયો મારો વાલમો, તો ભગવાન પણ ભય પ્રેમ બસ પ્રજાના પ્રેમના એટલા બધા અંદર ઉતરી ગયા છે, વિવેકપૂર્વક સૌમ્યતાથી ઘણી બધી સમજાવટ છતાંય લોગ પ્રેમ બસ એટલા પ્રેમાધીન થઈ ગયા છે કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય ખરું? ભગવાનની જે મરજી હોય એનાથી સહેજ પણ એની અવગણના થાય ખરી? પણ પ્રેમવશમાં બધી જ મર્યાદાઓ, બધા જ બંધનો તૂટી ગયા. ભગવાન ઘણું સારું ઊંચા પ્રકારનું સમજાવે છે અને એના વડે થોડાક પાછા હટે છે, પણ ફરી પાછો પ્રેમ ખેંચે છે ભગવાન પ્રત્યેનો અને પાછા વળે છે. આમ અસમંજસ બસ ભે દ્વિધામમ કયા. ભગવાન વિચાર કરવાનું કરવું શું? આટલી બધી સમજાવટ છતાં, આટલા બધા પ્રયત્નો કર્યા છતાંય, શાસ્ત્રની વાતો કહી, ધર્મની વાતો કહી, પ્રેમથી વાતો કહી, ખૂબ જ વિવેકપૂર્વક કહી છતાંય ક્યારેક એવી પરિસ્થિતિ બને જીવનમાં, દરેકના જીવનમાં. બધી જ રીતે પરિપૂર્ણ રીતે સોળે કળાએ એને સાચવી રાખે સમજાવ છતાંય પણ સમજાવટ છતાંય એનું અંતઃકરણ એને એ બહારની વાતને સ્વીકારવા તૈયાર ના હોય. પ્રેમનું એટલું બધું પ્રબળ પૂર આવેલું હોય, ધસમસ્ત પૂર, તો એની આગાડી બાંધેલા બધા બંધો પણ એકવાર તો તૂટી જાય. એ બંધન કે બંધ બંધ નથી રહેતા. ભગવાન બહુવિધિ રામ લોગ સમજાય, અને ફિરહી પુનિ ફિરી આવહી, પાછા વળે અને ફરી પાછા આવી જાય. પ્રેમ એટલો બધો પાગલ બનાવે છે માણસને, પછી ત્યાંથી પાછો વાળો હોય તો પણ વળી શકતો નથી. એને પોતાને પાછા વળવાની ઈચ્છા થતી હોય તો પણ વળી શકે નહીં પાછો. લોગ પ્રેમ બસ ફિરહી નથી, પાછા વાળવા છતાંય વળતા નથી. શું એનો ઉપાય? શીલ સ્નેહ છાડી નહીં જાય એવી પરિસ્થિતિ છે, વિવેકને અને પ્રેમને છોડી શકાતો નથી, મર્યાદાઓ પણ છોડી શકાતી નથી અને પ્રેમ પણ છોડી શકાતો નથી. મર્યાદાના બંધનો તો હોય જ, અને જે પ્રમાણે જેનો શિરસ્તો હોય, જેના રિવાજો કે રૂઢિ હોય એને સાચવી રાખવી પડે છે અને પ્રેમને પણ સાચવવું પડે છે. શીલ, વિવેક, ચારિત્ર્ય, નહીતર ગરમ થઈને ક્યાંક પાછા વળવું છે કે નથી વળવું, ચાલો અહીંથી, કોઈ નથી આવવાનું, પણ એમાં મન ભાગી જાય, તૂટી જાય મન. જો ને અમે આટલો બધો પ્રેમ કરીએ છીએ, આટલા ઈચ્છે છતાંય અમારી અવગણના અવહેલના થઈ રહી છે, તો ભગવાને પોતાની મર્યાદા નથી છોડી, ભગવાને કોઈના પ્રેમને ઠેસ નથી મારી. સ્વાભાવિક છે કે આપણે કોઈ વારના અતિ પ્રેમને એને ઠેસ લગાવી દઈએ છીએ અને ઠેસનો ઘા બહુ લાગતો, આઘાત બહુ લાગે, માર સારો પણ નાની સરખી ઠેસ બહુ ઘા આપી જાય. એટલે ભગવાન શીલ સ્નેહ છાડી નહીં શકે, પ્રજાનો પ્રેમ પણ એને તરછોડી શકતા નથી. અને જે મર્યાદાઓ છે ધર્મની, કુલની, લૌકિક, એને પણ છોડી શકતા. દરિયામાં ભરતી આવે અને નદીમાં પૂર આવ્યું હોય ત્યારે શું થાય? બંને તરફથી ધક્કા વાગે. પેલી બાજુએ ભરતી, દરિયાની ભરતીનો પણ ધક્કો વાગે અને આ બાજુએ નદીના પૂરના પાણીનો ધક્કો વાગે. એ પાણી પછી એટલામાં જ અટવાયા કરે, ના પાછું પડી શકે ના દરિયામાં. એમ શીલ સ્નેહ છાડી નહીં જાય, પ્રજા પ્રેમ છોડતી નથી, અને ભગવાન પોતાનો વિવેક પણ ત્યાગ કરતા નથી. અતિ થઈ જાય છે, પાગલ પણ થઈ જાય કે આ શું મૂર્ખતા કરો છો, એવો તોછડો શબ્દ પણ ભગવાને ઉચ્ચાર્યો નથી. એટલે કહીએ બહુ એ થાય તે આ શું ગાંડ પણ કરો છો, સમજતા નથી આટલું બધું. એટલે પેલાને થોડીક ઠેસ લાગે, ધક્કો વાગે, પણ ભગવાન એવો સામાન્ય ધક્કો મારવા પણ તૈયાર નથી. છાડી નહીં શકાય. પ્રજાનો પ્રેમ કેટલો બધો ઊંચો હશે કે ભગવાન એની આગળ ભગવાનને ઝૂકી જવું પડે, કે કોઈ રસ્તો ના જડે અને તુલસીજી લખે મારા ઠાકોર અસમંજસ બસ ભય, દ્વિધામાં મુકાઈ ગયા કે આનો આનો માર્ગ શું, આનો નિવેડો શું, આનો રસ્તો શું, કાંઈ સૂજ પડતી નથી. અને આમ પ્રેમ, વિરહ અને જે પરસ્પરનો વ્યવહાર અને પ્રેમ બેનો સંઘર્ષ, આમ કરતા તમસા તીરને કિનારે પહોંચ્યા છે ને, જી તો તમસા નદીને કિનારે પહોંચ્યા છે. અને તમસા નદી લગભગ ભરતકુંડની નજીકમાં આવી. ભરતકુંડ એટલે નંદીગ્રામ. ભરતજીએ પણ જો જ્યાં પ્રભુએ પહેલા દિવસે પડાવ કર્યો હતો ત્યાં જ પાદુકા પધરાવી અને 14 વર્ષ એ સ્થાન પર ગાળ્યા છે. અયોધ્યા જાવ તરી જજો, અયોધ્યાથી 20 કિલોમીટર જ દૂર છે નંદીગ્રામ. અને ત્યાં આગળ સરસ મજાનો નાની સરખી આમ બખોલ ખોદેલી છે, અંદર અંદર ઉતરવું પડે, બે પાદુકા મૂકેલી છે અને દળ માટી જ છે, ત્યાં પથ્થર પણ નથી. એમ લાગે આજે પણ કે ભરતજી અહીંયા ગાડી નંદીગ્રામમાં વિરાજેલા. અને એની બાજુમાં એક નાનું એક મંદિર છે, હનુમાનજી ને ભરતજી ભેટેલા છે. ક્યારે? લક્ષ્મણજી સંજીવની જે લેવા જતા હતા તે પણ. તે વખતે વિરહ નો ભાવ છે ત્યાં આગળ હનુમાનજી ને ભરતજી ભેટે છે. આવી એક અસમંજસ અવસ્થા અને એ તમસા નદીને કિનારે આખા દિવસના આ શોકનો થાક, માણસને જો બહુ દુઃખનો ભાર આવે ને ત્યારે થાકી જાય, અને થાકે એટલે ત્યાં આગળ બીજો રસ્તો કોઈ ના હોય, ઊંઘ આવી જાય. એટલે લોગ શોક બસ શ્રમ વસે ગોય સોઈ, તમસાને પડાવ કિનારે પડાવ નાખ્યો અને ત્યાં આગળ બધા એવા થાક્યા હતા, એવા થાક્યા હતા શરીરથી, ભાવોથી, ભગવાનની સાથેના આ પ્રેમનો સંઘર્ષ એમાં બધા થાકેલા, કારણ કે સવારથી સમાચાર સાંભળ્યા ત્યારથી જ બધા ઘર છોડીને બહાર નીકળી ગયા હતા. ભગવાનની સાથે જ અયોધ્યા છોડ્યા પછીથી પાછળ રથની પાછળ, પણ રાત પડવા આવી થાકેલા પાકેલા બધા સુઈ ગયા, થાકેલા ઉઘાડ્યા. અને દેવોને પાછો સ્વાર્થ છે ને કે ભગવાનનું અવતાર કાર્ય આ ધરતીનો ભાર ઉતારી લોકોને ધર્મ તરફ વાળી ધર્મ સંસ્થાપના માટે પધાર્યા છે. એટલે ભગવાનને વનવાસમાં જવા માટે અયોધ્યા છોડી નીકળવા માટે થોડા મદદરૂપ થયા. દેવ માયા કછુક દેવ માયા મતી મોરી, એટલે નહીતર ઊંઘ ના આવવી જોઈએ. વિરહ ની અંદર, અત્યંત દુઃખ ની અંદર ઊંઘ પણ ઉડી જાય. પાંચ પાંચ છ છ દિવસ આંખ ના મી જાય, દિવસ એના રાતે એના સમસ્યા જ અસમંજસ. પણ અહિયાં દેવોએ કપટ કરીને માયા રચીને આ બધાને ઊંઘાડી દીધા. અને કઈક થોડીક મતી પણ કે ચલો થાક્યા છે તો અહીંયા તો ભગવાન વિશ્રામ કરે, આપણે થોડોક વિશ્રામ આરામ કરી લઈએ. બસ જે આરામ કરવા માટેની ઈચ્છા કરી ત્યાં બધા જ ઊંઘી ગયા. અને એની ઉપર દેવોની માયા ફરી વળી અને બે પ્રહરની રાત્રિ વીતી. જામ જુગ, જુગ એટલે બે, બે પ્રહર રાત્રિ વીતી. બધા તો થાકેલા, ગસગસાટ ઊંઘાયા ઊંઘ્યા, અને દેવ માયા પણ સાથે હતી.
રામ સતી સન કહેઉ સપરી,
સુમંતજી જાતે રથ ચલાવે છે, મહામંત્રીજી સ્વયં રથ ચલાવે છે, સારથી બન્યા છે. નહીતર મહામાત્યને એનો સારથી હોય. આજે ભગવાન છે ને, ભગવાનના સારથી થવાનું સુમંતજીના સદભાગ્યમાં ક્યાંથી હતું? એટલે રથ સુમંતજી તમસા નદીના કિનારા સુધી, ભરતકુંડ સુધી જાતે રથ ચલાવીને આવ્યા છે, સીતારામજી લક્ષ્મણજીને બેસાડીને. અને ત્યાં જ્યાં બે પ્રહરની રાત વીતી, રામ સચિવ સન કહ્યું, પ્રેમથી કહ્યું કે સુમંતજી મંત્રીજી કઈક આમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢો. અને પછી ભગવાને જ માર્ગ બતાવ્યો, એક કામ કરીએ, રથ એવી રીતે બહાર કાઢી લો કે એના નિશાન કોઈને ન મળે. ખોજ મારી, તો એ ચીલે ચીલે ચીલો તો સમજ્યા ને, ગાડા વાટ ની અંદર કાચા રસ્તે જાય ને ત્યારે બે બાજુ ખાડા પડી જાય, ગાડા ચાલે એટલે, અને જે ખાડો પડી જાય એને ચીલો કહેવાય. કે ક્યાંય પણ રથ ચાલ્યા ગયા ને રસ્તાની કોઈ પણ ચિહ્ન દેખાય, કોઈ નિશાની દેખાય નહીં, એટલા માટે ખોજ મારી, શોધવા માટે એનો આધાર મળી જાય એવી રીતે ના ચાલે. તમે આડા અવડા રથ, એટલે રથ થોડો આમ ચલાવ્યો પાછો આમ ચલાવ્યો ફરી પાછા આવે ને, ધીરે ધીરે રથ એવો ચોડા વાળો ચલાવ્યો કે શોધવા વાળાને સમજણ ના પડે કે રથ આમ ગયો હશે કે આ બાજુ ગયો હશે. એટલે ચારે દિશામાં એવી રીતે રથ ફેર્યો કે અયોધ્યા વાસીઓ દેવ માયાને કારણે જયારે જાગે ત્યારે તો જોઈશું, પણ અત્યારે તો સુમંતજીને સમજાવી રહ્યા છે કે બીજો કોઈ ઉપાય શક્ય જ નથી હવે આમાંથી બહાર નીકળવા માટે. આ એક જ ઉપાય, એક જ માર્ગ, એક જ રસ્તો છે. આડાવરા રથના પૈડાના નિશાન પાડી લોકોને અંદર ઘૂંચવી નાખી અને આપણે બહાર નીકળી જઈએ. આમ ખોજ મારી રથ હાંક ઉતાતા, તાત કહ્યું છે પાછું. આપ પિતા તુલ્ય છો, ભલે મહામાત્ય મહામંત્રી છે પણ અત્યારે આપ પિતાને સ્થાને છો. હે તાત, રથને બહાર કાઢવા માટે કોઈક ઉપાય આના વગર બીજી કોઈ પણ કામ લાગવાની નથી. કળા કરામત, બસ કઈક રસ્તો ભૂલભુલામણીનો શોધી અને અહીંયાથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરો.